समयसार भगवान कुंदकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा गाथा 252 सुधी अपने स्वाध्याय पूरो कर्यो छे। बंद अधिकारनी 251 ने 52 गाथामां ए वात आवी के जीव आयु कर्मना उदय थी जीवे छे एम सर्वज्ञ देवे कहू छे। तेथी बीजो कोई बीजा कोई जीवने जीवाड़े छे के शक्य नथी, केम के आयु कर्म कोईने आपी शकातु नथी। अने जे आयु कर्म थी जीव जीवे छे एम कहू त्यां पण ए व्यवहार नयनु कथन छे। खरेखर जीव पोतानी एवी योग्यताने कारणे ए शरीर साथे रह्यो छे અને એમાં નિમિત્ત તરીકે આયુ કર્મનો ઉદય છે। આનો ઘણો વિસ્તાર આપણે કર્યો, પૂજ્ય ગુરુદેવ પાસેથી પણ તાત્પર્યભૂત વાત સમજ્યા। હવે અહીંયા કહે છે કે દુઃખ સુખ કરવાના અધ્યવસાયની પણ આ જ ગતિ છે। જેમ હું કોઈને જીવાડી શકતો નથી, કોઈ બીજો મને જીવાડી શકતો નથી એ વાત કરી, એ જ રીતે હું કોઈને દુઃખી પણ કરી શકતો નથી કે હું કોઈને સુખી પણ કરી શકતો નથી। કોઈ એમ માને કે મારાથી બીજાઓ દુઃખી થાય સુખી થાય, અથવા તો હું બીજાઓને દુઃખી કરું સુખી કરું છું, તો એ મિથ્યાત્વ છે। એ વાત હવે ગાથા 253માં કુંદકુંદાચાર્ય ભગવાન કહે છે। ય આત્મના તું મન્યતે દુઃખિત સુખિતાન કરોમી સત્વાનિતિ સ મૂઢો અજ્ઞાની નાન્યતસ્તુ વિપરીત। ગુજરાતીમાં ગાથા છે। જે માનતો મુજથી દુઃખી સુખી હું કરું પર જીવને, તે મૂંઢ છે અજ્ઞાની છે વિપરીત એથી નાની છે। કાથાના અર્થમાં કહે છે કે જે એમ માને છે કે મારા પોતાથી હું પર જીવોને દુઃખી સુખી કરું છું, ય ઇતિ મન્યતે આત્મના તું સત્વાન દુઃખિત સુખિતાન કરોમી તે મૂંઢ છે અજ્ઞાની છે અને આનાથી વિપરીત તે જ્ઞાની છે। સ મૂંઢ અજ્ઞાની તું અત વિપરીત જ્ઞાની। જે એમ માને છે કે મારા પોતાથી હું પરજીવોને દુઃખી સુખી કરું છું, તો એવું માનનારો તે મિથ્યાદ્રષ્ટિ મૂંઢ મોહી અજ્ઞાની છે અને એનાથી વિપરીત જેની શ્રદ્ધા છે તે જ્ઞાની છે। ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે પરજીવોને હું દુઃખી તથા સુખી કરું છું અને પરજીવો મને દુઃખી તથા સુખી કરે છે, એવો અધ્યવસાય એવી માન્યતા સહિત પરિણમવું એ અજ્ઞાન છે, એ નિયમથી અજ્ઞાન છે, એ નિશ્ચયપણે અજ્ઞાન છે, એ ધ્રુવપણે અજ્ઞાન છે. પરજીવોને હું દુઃખી કરું, પરજીવોને હું સુખી કરું, કે પરજીવો મને સુખી કે દુઃખી કરે, તેવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદ્રષ્ટિ છે, અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યક દ્રષ્ટિ છે. હું બીજાઓને દુઃખી કે સુખી કરું છું અથવા તો બીજાઓ મને સુખી કે દુઃખી કરે છે, એ અધ્યવસાન એ અજ્ઞાનને કારણે છે. જ્ઞાનીને એવા અધ્યવસાન હોતા નથી, એટલે કે એવા અધ્યવસાય સહિત જ્ઞાની હોય નહીં. જ્ઞાની તો સ્વરૂપને જાણે છે, પરથી પોતે ભિન્ન છે એવું એને ભેદ જ્ઞાન સતત વર્તે છે, એટલે જ્ઞાનીની એવી માન્યતા નથી. અજ્ઞાનીની જે માન્યતા છે તેનાથી વિપરીત માન્યતા જ્ઞાનીની છે. કેવી માન્યતા છે? કે હું કોઈને સુખી દુઃખી કરી શકતો નથી, કે કોઈ મને સુખી દુઃખી કરી શકતું નથી. આવી માન્યતા જ્ઞાનીની હોય છે. ભાવાર્થમાં અહીંયા કહે છે, હું પરજીવોને સુખી દુઃખી કરું છું અને પરજીવો મને સુખી દુઃખી કરે છે એમ માનવું તે અજ્ઞાન છે. જેને એ અજ્ઞાન છે તે મિથ્યાદ્રષ્ટિ છે, જેને એ અજ્ઞાન નથી તે જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એને આપણે પ્રવચન રત્નાકરમાંથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો પાના નંબર 74 ઉપર ગાથા 253 ટીકા ઉપરનું પ્રવચન. પરજીવોને હું દુઃખી તથા સુખી કરું છું અને પરજીવો મને દુઃખી તથા સુખી કરે છે, એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે. આ વાતને સમજાવતા પૂજ્ય ગુરુદેવ 75માં પાના ઉપર કહે છે કે જુઓ શું કહે છે, કે બીજા જીવોને હું પ્રતિકૂળ સંયોગો દઈ શકું છું. દુઃખી કરવા છે ને તો પ્રતિકૂળ સંયોગો આપીએ ત્યારે પેલા દુઃખી થાય ને, એટલે બીજા જીવોને હું પ્રતિકૂળ સંયોગો આપી શકું છું જેથી તે દુઃખી થાય, અને બીજા જીવોને હું અનુકૂળ સંયોગો એટલે કે અનુકૂળ ખાન પાન સામગ્રી આદિ આપી શકું જેથી તેઓ સુખી થાય, એવી માન્યતા અજ્ઞાન છે એમ અહીંયા કહેવું છે. બીજા જીવોને હું ખાન પાન કપડાં લત્તા અનેક પ્રકારની સામગ્રી આપી દઉં જેથી તે સુખી થાય, અથવા તો બીજા જીવોને હું એવા પ્રતિકૂળ સંયોગો આપું કે જેથી તે દુઃખી થાય, એવી જેને માન્યતા છે એ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે એમ અહીંયા કહેવું છે. હવે બીજાને હું ખાનપાન સામગ્રી આપી દઉં એવી વાત આવી ને, એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો ગરીબને આ અનાજ દાણા વગેરે આપવા કે ના આપવા, ગરીબને કપડાં લત્તા વગેરે આપવા કે ના આપવા. ગુરુદેવ કહે છે કે કોણ દે દાણા, કોણ દે છે એ બધી સામગ્રી, શું એ સામગ્રી દઈ શકાય છે? એ દાણા કે કપડાં લત્તા એ બધું ખરેખર કંઈ બીજાને બીજો આપી શકે છે? એ તો દાણા દાણાને કારણે જાય છે, દાણા દાણાને કારણે ત્યાં જાય છે, બીજા પાસે જાય છે તો એ એના કારણે જાય છે, દાણા દાણાને કારણે જાય છે. ભાઈ તું મિથ્યા માને કે હું દઉં છું એટલે પેલાને મળે છે, તો તો એ તારી ભૂલ છે. બાકી એના અંતરંગ પુણ્યના નિમિત્તે એને એ દાણા મળવા કે બીજી અનુકૂળતા મળવી કે બીજી અનુકૂળ સામગ્રી મળવી એ પણ વ્યવહારથી કહેવાય છે. એના એટલે પેલા જેને પ્રાપ્ત થાય છે એને પુણ્યના નિમિત્તે એ અનુકૂળ સામગ્રી મળે છે, અને એના અંતરંગ પાપના નિમિત્તે એને પ્રતિકૂળ સામગ્રી પણ મળે છે. એટલે જો તું કે બીજા કોઈ એમ માનતા હો કે અમે એને આપીએ એટલે એને અનુકૂળ સામગ્રીને કારણે સુખ થાય, અથવા તો એને પ્રતિકૂળ સંયોગો અમે આપીએ એટલે એ પેલો દુઃખી થાય, તો એ વાત ત્રણ કાળમાં સાચી નથી. એ વાત ક્યારેય સાચી હતી નહીં, વર્તમાનમાં પણ એ વાત સાચી નથી, અને ભવિષ્યમાં પણ એ વાત બને નહીં. કેમ ન બને? કેમ કે બીજો કોઈ પેલાને કંઈ આપી દે એવી વસ્તુ સ્થિતિ જ નથી. પેલો જે મેળવે છે તો એ મેળવવા વખતે એ સામગ્રીનું એની સમીપમાં જવું એ ખરેખર તો સામગ્રીનું પોતાનું કાર્ય છે. સામગ્રી પોતે એની સમીપમાં જાય છે, એમાં નિમિત્ત તરીકે એનું પુણ્ય છે, એટલે એ સામગ્રી એની સમીપમાં એને પ્રાપ્ત થઈ એમ કહેવાય, એવું વ્યવહારથી કહેવામાં આવે છે. પણ પુણ્ય તો નિમિત્ત છે. પુણ્યના ઉદય છે એ જળ કર્મના ઉદય છે એ જુદી વસ્તુ છે, પેલી સામગ્રી પ્રાપ્ત થાય છે એ પણ જુદી વસ્તુ છે, અને જેને સામગ્રી પ્રાપ્ત થાય છે એવો એ જીવ એ પણ જુદો છે. એમ ત્રણે ત્રણ જ્યારે ભિન્ન છે ત્યારે હવે હું ચોથો એમ કહું કે મેં આ સામગ્રી પેલાને આપી તો એ કેવી રીતે શક્ય બને? આ વાત થઈ એટલે પછી કોઈએ પ્રશ્ન પૂછ્યો તો કે પછી દેનારો કોણ છે? કોણ આ બધું આપે છે? આ સામગ્રી, આ સગવડો, આ અનુકૂળતાઓ, આ પ્રતિકૂળતાઓ કોણ આપે છે? કોઈ ઈશ્વર છે કે જે આ બધું આપણને આપે છે અને સુખી દુઃખી કરે છે? કેમ કે અન્ય મતમાં તો એવી જ માન્યતા વર્તે છે કે ઈશ્વર આપણને બધું આપે છે, ઈશ્વરની ઈચ્છા દ્વારા જ આપણને પ્રતિકૂળ કે અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે, ઈશ્વરની ઈચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી. આવી માન્યતા અન્ય મતમાં છે, અને એ વાતને વાણિયાના દીકરાઓ પોતાને જૈન કહેવડાવે છે એ પણ માને છે. જો તમે જૈન હો તો પછી આવી અન્ય મતની માન્યતાને શા માટે માનો છો? કઈ વાણિયાને ઘેરે જન્મ લેવાથી જૈન થઈ જવાતું નથી. જિનેશ્વર ભગવાને જે વાત કહી છે એ વાતને માનવી, શ્રદ્ધવી અને એવી જ પ્રરૂપણા કરવી એ જ ખરેખર જૈન છે. એવું નથી કરતો અને ઊંધી માન્યતા સ્વીકારે છે, ઊંધી માન્યતાને માને છે, એવું જ પરિણમન કરે છે, તો પછી એ જૈન કેવી રીતે કહેવાય? એટલે આ જે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્ન તો અજૈન માન્યતાને કારણે ઉદ્ભવેલો પ્રશ્ન લાગે છે કે કોઈ એવું બધું દેનારો અનુકૂળતાઓ અને પ્રતિકૂળતાઓ એટલે કે એવી સામગ્રીઓ આપનારો કોઈક ઈશ્વર છે કે નહીં? કોઈક હોવો જોઈએ. કોણ આપે છે આ બધું? ગુરુદેવે એનો ઉત્તર આપ્યો છે કે બીજો કોઈ નથી, કોઈ ઈશ્વરે નથી, એવો કોઈ ઈશ્વરે નથી કે કોઈ દેવ દેવીઓ પણ નથી કે જે આ બધી સામગ્રીઓ આપે. એ પરમાણુ પોતે જ દે છે, એ પરમાણુ પોતે જ સ્વયં પરિણમીને ત્યાં આવે છે. પરમાણુમાં પણ અંદરમાં સંપ્રદાન નામનો ગુણ છે, જે કારણે પોતે જ પોતાને દે અને પોતે જ પોતાને માટે લે, એવો સંપ્રદાન નામનો ગુણ છે. આપણે છ કારકોની વાત કરીએ છીએ ને, એમાં કર્તા કર્મ કરણ સંપ્રદાન ચોથું કારક સંપ્રદાન લઈએ છીએ તો એ સંપ્રદાન એટલે જેને એનો લાભ મળે છે તે તો એ સંપ્રદાન નામનો ગુણ પરમાણુમાં પણ છે કે જે કારણે એ પોતે પોતાને લે છે અને પોતે જ પોતાને માટે લે છે. થોડીક અઘરી વાત છે પણ તત્વની વાતને થોડી એકાગ્રતા કરીને સમજીએ તો કાંઈ અઘરું નથી. તત્વદ્રષ્ટિ તો સૂક્ષ્મ જ હોય ને. તીર્થંકર ભગવાનની વાણીમાંથી આવેલું આ પરમ સત્ય છે અને એવા સત્યમાંથી ચાર અનુયોગના શાસ્ત્રો બન્યા છે. એમાં કર્ણાનુયોગ છે એટલે કે કર્ણાનુયોગના જે શાસ્ત્રો છે એને ગણિતાનુયોગ પણ કહે છે. એ અતિ સૂક્ષ્મ છે. એ આપણે આપણી બાહ્ય ઇન્દ્રિયો દ્વારા એનું જ્ઞાન કરી શકતા નથી એવી ઘણી વાત એમાં હોય છે. એટલે આવી આ એક સૂક્ષ્મ વાત છે. તત્વની દ્રષ્ટિએ એ વાત ઘણી મહત્વની છે. શું વાત છે કે પરમાણુ કોઈ આપણે આપણી ઇન્દ્રિય દ્વારા જોઈ શકતા નથી. એ પરમાણુ કેવો છે તો કે પરમાણુમાં કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અને અધિકરણ એમ ષટકારકરૂપ શક્તિ છે અને એમાં સંપ્રદાન નામનો ગુણ છે. એટલે એ આપે અને લે એ એને પોતાને માટે જ કરે છે. સંપ્રદાન એટલે એનો લાભ આપે. એટલે પરમાણુમાં એવી શક્તિ પડી છે અને આવા સટકારક રૂપ શક્તિ પણ પડી છે. એટલે જે કાર્ય થાય છે એનું ઉપાદાન કારણ એ પરમાણુ પોતે છે. એટલે પરમાણુઓનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એવું ગમન થવું એકની સમીપમાંથી બીજાની સમીપમાં પહોંચવું એનું કારણ પરમાણુઓ પોતે છે, બીજો કોઈ નથી. એની સમય સમયની પરમાણુઓની પણ સમય સમયની જે પર્યાય થાય છે તે એના પોતાના ષટકારકથી થાય છે. પરથી એટલે બીજાથી કંઈ પરમાણુઓની પર્યાય થાય છે એમ નથી. પરથી બીજાથી પરમાણુઓની આમ તેમ જવાની ક્રિયા થાય એમ ત્રણ કાળમાં નથી. પરમાણુઓનું ગમન થવું એની જે ક્રિયા થાય છે એ ક્રિયાઓ પણ પરમાણુ દ્વારા પોતાથી થાય છે. જો ધીરે ધીરે સમજવું, બધું ધીરે ધીરે સમજાય એવું છે. મૂળ સિદ્ધાંત સમજીએ, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યને કોઈ રીતે મદદ કરતું નથી. માત્ર એની હાજરી હોય, એક દ્રવ્યનું કાર્ય થતું હોય ત્યારે બીજા દ્રવ્યની હાજરી હોય તો એમ કહેવાય કે એ નિમિત્ત છે. પરમાણુની કે જીવની ગતિ થાય ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવામાં આવે. પણ એ ધર્માસ્તિકાય દ્રવ્ય જુદું છે, જીવ દ્રવ્ય જુદું છે, પરમાણુ દ્રવ્ય જુદું છે. એ પૂતગળ પરમાણુઓની ગતિ થાય કે જીવની ગતિ થાય એમાં ધર્માસ્તિકાય પોતે કાંઈ કરતું નથી. જો જીવને કે એવા પૂતગળ પરમાણુને ગતિ કરવી નથી તો કાંઈ ધર્માસ્તિકાય એને ગતિ કરાવતું નથી. અને જ્યારે જીવને ગતિ કરવી છે અને એ ગતિ કરે છે ત્યારે એ ગતિ થાય છે ત્યારે એ ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય. પણ ગતિ નથી થતી ત્યારે તો એ નિમિત્ત પણ કહેવાય નહીં. એ જ રીતે ગતિ કરતા જીવ કે પૂતગળ પરમાણુઓને જ્યારે રોકાવું છે તો એ રોકાવામાં અધર્માસ્તિકાય નિમિત્ત કહેવામાં આવે. પણ જો એને રોકાવું નથી તો અધર્માસ્તિકાય નિમિત્ત થતું નથી. એને રોકાવું નથી તો અધર્માસ્તિકાય એને રોકતું નથી. ગતિ કરતા જીવ કે પુષ્કળ પરમાણુઓને અધર્માસ્તી કઈ રોકતું નથી. જો પેલાને રોકાવું છે તો એમ કહેવાય કે રોકાય છે ત્યારે નિમિત્ત તરીકે અધર્માસ્તી કાય છે. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, એ નિમિત્ત થાય ત્યારે પણ ખરેખર એ કાંઈ કરતું નથી. એટલે અહીંયા જે સામગ્રીની વાત હતી એમાં સામગ્રી જે પૂદગળ છે એ પૂદગળની પોતાની શક્તિ છે. પૂદગળ પરમાણુ એક નાનામાં નાનો જેનો બીજો હવે ભાગ થઈ ન શકે એવો સૂક્ષ્મ પરમાણુ જે નરી આંખે દેખાય પણ નહીં એવો એ પરમાણુ પણ શક્તિ સહિત છે. એમાં ષટકારક રૂપ શક્તિ છે અને એની જે સમયે જે પર્યાય થવાની છે તે તેના પોતાના ષટકારકથી થાય છે. પરથી કે બીજાથી એવી ક્રિયા થતી નથી. એની જવાની ક્રિયા પણ બીજા દ્વારા થતી નથી. ફરી એક પ્રશ્ન થયો, પણ પરમાણુને કાંઈ ખબર એટલે કે જ્ઞાન તો નથી, તો એ જાય કેવી રીતે? બહુ સરસ પ્રશ્ન કર્યો છે કે પરમાણુને કેવી રીતે ખબર પડે કે મારે અહીંયાથી ત્યાં જવાનું છે? એવી પરમાણુને ખબર કેવી રીતે પડે? કેમ કે પરમાણુ જળ છે એ કંઈ જ્ઞાન સ્વભાવી નથી, એ જ્ઞાન તો કરતું નથી. તો પછી એ પરમાણુ ક્યારે જવું અને ક્યાં જવું એ જાણ્યા વિના કેવી રીતે ગતિ કરે છે? બહુ સરસ પ્રશ્ન છે, વિચાર કરવા જેવો પ્રશ્ન છે કે પરમાણુઓને તો કાંઈ ખબર પણ પડતી નથી. અરે પેલા કર્મને રજકણો જે કર્મરૂપે બંધાય છે એ પણ જડ છે. એ જ્યારે બંધાય છે, ભેગા થાય છે, સ્કંદ બને છે, ચાર પ્રકારના ઘાતી કર્મ અને ચાર પ્રકારના અઘાતી કર્મ એવી મુખ્ય આઠ પ્રકારની કર્મની પ્રકૃતિઓ અને કુલ 148 પ્રકારની કર્મની પ્રકૃતિઓ, તો એમાં કર્મને રજકણો જુદા જુદા પ્રકારના છે, જુદી જુદી જાતના છે અને એ પ્રમાણે જ ભેગા થાય અને બંધાય. એ બધું પરમાણુઓને કેવી રીતે ખબર પડતું હશે કે એ બંધાય, એ ભેગા થાય? બહુ સરસ પ્રશ્ન છે કે પરમાણુઓને કાંઈ જ્ઞાન તો છે નહીં, તો પછી એ કેવી રીતે જાય, અહીંયાથી ત્યાં જાય, એ કેવી રીતે બને? ગુરુદેવે ઉત્તર આપ્યો છે કે જવામાં ખબરનું એટલે કે જ્ઞાનનું શું કામ છે? એ તો ક્રિયાવતી શક્તિનું કામ છે અને પરમાણુને ક્રિયાવતી શક્તિ છે. શું કહ્યું? કે જવામાં એવા જ્ઞાનનું શું કામ છે? એ તો ક્રિયાવતી શક્તિનું કામ છે અને પરમાણુને ક્રિયાવતી શક્તિ છે. શું જ્ઞાન હોય તો જ દ્રવ્ય કહેવાય? દ્રવ્યને ક્રિયાવતી શક્તિ છે, પરમાણુ છે એને પણ ક્રિયાવતી શક્તિ છે, પણ એને જ્ઞાન નથી. તો કાંઈ એવું તો નથી કે જ્ઞાન હોય તો જ દ્રવ્ય કહેવાય? ભગવાને 6 પ્રકારના દ્રવ્ય જોયા, જીવ દ્રવ્ય અને પૂતગળ દ્રવ્ય. આ પૂતગળ પરમાણુ એ પણ દ્રવ્ય છે, ભલે એ જ્ઞાન નથી કરી શકતું પણ એ પણ દ્રવ્ય તો છે ને. ધર્માસ્તિકા એ પણ દ્રવ્ય છે, અધર્માસ્તિકા એ પણ દ્રવ્ય છે, આકાશ અને કાળ એ પણ દ્રવ્ય છે. એટલે 6 પ્રકારના દ્રવ્ય ભગવાને જોયા, તો એ બધા 6 પ્રકારના દ્રવ્ય છે. એવું આ પરમાણુ, પૂતગળનો પરમાણુ એ ક્રિયાવતી શક્તિ સહિત દ્રવ્ય છે. એટલે એમ તો નથી કે એને જ્ઞાન હોય તો જ દ્રવ્ય કહેવાય? તો પછી જ્ઞાન વિનાના જળ દ્રવ્યો જગતમાં છે જ નહીં એમ થશે જો એમ માનીએ કે જ્ઞાન હોય તો જ દ્રવ્ય કહેવાય. જો એવી માન્યતા રાખીએ તો પછી જ્ઞાન વિનાના જળ દ્રવ્યો જગતમાં રહે જ નહીં, તેને દ્રવ્ય જ કોઈ નહીં કહે. એટલે જીવ દ્રવ્ય સિવાય બાકીના 5 દ્રવ્યો તો રહેશે જ નહીં. એટલે એમ તો છે નહીં, 6 પ્રકારના દ્રવ્ય છે તો છે, 5 જળ છે. એટલે જ્ઞાન વિનાના જળ દ્રવ્યો જગતમાં છે. અહીંયા તો કહેવું છે કે પ્રતિ સમય પરિણમવું એ પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવ જ છે. દરેક સમયે સમયે એની પર્યાય થાય છે અને પર્યાય થાય એટલે દશા બદલાય, અને દશા બદલાય તો એ અનેક પ્રકારે દશા બદલાઈ શકે. એમાં એનું પરિણમન એક સ્થાનથી બીજા સ્થાને જવું એ સ્થાનાંતર પણ એમાં આવી જાય, એમાં એ પણ આવે. એટલે એની પર્યાય બદલાય છે, એનું પરિણમન થાય છે. તો અનેક પ્રકારે એવું પરિણમન, અનેક પ્રકારના પરમાણુઓનું પણ પરિણમન એ થાય છે, એ દ્રવ્યનો સ્વભાવ છે. એટલે એ પરમાણુ સ્વયં એ કોઈની સમીપમાં જાય છે એ વાતનો નિર્ધાર થાય છે. આગળ ગુરુદેવ સમજાવે છે કે જુઓ, આમાં બે સિદ્ધાંત પડ્યા છે. આ વાત કરી એમાં બે સિદ્ધાંત રહ્યા છે, એને આપણે સારી રીતે સમજીએ. પહેલી એક વાત તો એ છે કે સામાજીવના સંબંધમાં રહેલા, સામાજીવના સંબંધમાં આવેલા સર્વ પરમાણુઓમાં દરેકમાં તે કાળે જે પરિણમન થવાના હતા તે જ પોતાને કારણે થયા છે એવો જો નિર્ણય કરે તો તેને હું બીજા જીવને અનુકૂળ પ્રતિકૂળ સામગ્રી દઉં ને સુખી દુઃખી કરું એવો અધ્યવસાય ઉડી જાય. શું પહેલો સિદ્ધાંત સમજાયો? કે બધા જ પરમાણુઓમાં દરેકમાં તે કાળે જે પરિણામ થવાના હતા તે જ પરિણામ તેના કારણે થયા છે, એ પરિણામ કોઈ બીજાના કારણે નથી થયા. પરમાણુઓની એવી શક્તિ છે, ક્રિયાવતી શક્તિને કારણે એના પરિણમન જે થયા છે તે કાળે થવાના હતા તે જ એના પોતાને કારણે થયા છે. જો એવો નિર્ણય કરે, એવો નિર્ણય કરે તો પછી હું બીજાને, બીજા જીવને અનુકૂળ પ્રતિકૂળ સામગ્રી આપું, સુખી દુઃખી કરું એવી વાત પછી ઉડી જાય, પછી એ વાત રહે નહીં. એ પરમાણુઓ એ સામગ્રી ને હું કાંઈ આપતો નથી, લેતો નથી, કેમ કે હું જીવ છું, હું ભગવાન આત્મા છું, એ કાંઈ મારું કાર્ય નથી. મારું કાર્ય તો જ્ઞાન ક્રિયા છે, બીજું કાંઈ મારું કાર્ય નથી. જીવ એક તણકલાના બે ટુકડા પણ કરી શકતો નથી એમ કૃપાળુદેવે કહ્યું છે ને. કેટલો મોટો સિદ્ધાંત ત્યાં સમજાવી દીધો છે કે પરના કોઈ કાર્યો જીવ કરી શકતો જ નથી, પરને સ્પર્શી પણ શકતો નથી. તો પછી પેલા જે સામગ્રી રૂપ એ પરમાણુઓ એને એ પેલાને બીજાને પહોંચાડે આ ક્યાંથી વાત બને? એટલે એને પહેલી વાત આ સ્વીકારવાની કે આ સિદ્ધાંતને સમજવાનો છે અને પછી એવા સત્યનો સ્વીકાર કરવાનો છે. એ જ તો પુરુષાર્થ છે. જે પરમાણુઓમાં દરેક સમયે જે કાળે જે પરિણામ થવાના હતા તે જ તે કારણે તે સમયે થાય છે, એમાં બીજો કોઈ કાંઈ કરતો નથી. આ સિદ્ધાંતને એને સમજી અને સ્વીકારવાનો છે. જેને આવો સ્વીકાર થાય છે એને પુરુષાર્થ છે એમ કહેવાય. પુરુષાર્થનો અર્થ જ એ છે કે સત્યનો સ્વીકાર, બીજો કોઈ પુરુષાર્થ નથી. બહુ સરસ છે. પહેલો સિદ્ધાંત બરાબર સમજીને સ્વીકારીએ એટલે ઘણો મોટો પુરુષાર્થ થઈ જાય. શું કહ્યું? કે પહેલું તો એ કે સામાજીવના સંબંધમાં રહેલા, સામાજીવના સંબંધમાં આવેલા સર્વ પરમાણુઓમાં, બધા પરમાણુઓમાં દરેકમાં તે કાળે જે પરિણામ થવાના હતા તે જ પરિણામો એ તેના પોતાના કારણે થયા છે એવો નિર્ણય કરવો, આ પહેલો સિદ્ધાંત છે. એને સમજી અને સ્વીકારવો. અને એમાં એ સમજતા એ વાત આવી જાય છે કે હું બીજા જીવને અનુકૂળ પ્રતિકૂળ સામગ્રી દઉં અને સુખી દુઃખી કરું એ વાત પછી રહેતી નથી, એવો અધ્યવસાય ઉડી જાય છે. બીજી વાત, અને તે કાળે મને જે સામાજીવને સુખી દુઃખી કરવાનો વિકલ્પ થયો તે વિકલ્પ તે કાળે થવાનો હતો તે ક્રમબદ્ધ જ થયો એમ નિર્ણય થતા પોતાની દ્રષ્ટિ ભગવાન નાયક ઉપર જાય છે, નિજ શુદ્ધ આત્મ સ્વરૂપ તરફ પોતાની દ્રષ્ટિ જાય છે અને સ્વભાવનો આશ્રય થઈને સમ્યક દર્શન થાય છે. બીજી વાત શું કરી, બીજો સિદ્ધાંત અહીંયા શું લીધો છે કે તે કાળે મને જે સાના જીવને સુખી દુઃખી કરવાનો વિકલ્પ થયો, મને વિકલ્પ થયો ને કે હું પેલાને સુખી કરું, આ સામગ્રી આપું, આવો જે વિકલ્પ થયો તો તે વિકલ્પ પણ તે કાળે થવાનો હતો તે ક્રમબદ્ધ જ થયો છે. અને એવો નિર્ણય થાય, એવી સમજ આવે, એવા સત્યનો સ્વીકાર થાય તો એ મોટો પુરુષાર્થ છે. આ ક્રમબદ્ધમાંથી પુરુષાર્થ છે. ક્રમબદ્ધનો નિર્ણય કરવો એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે. કે એ કાળે આવો વિકલ્પ થવાનો હતો તે ક્રમબદ્ધમાં જ થયો છે એમ નિર્ણય થઈ જાય છે તો પછી હું ક્યાં કાંઈ કરું છું, હું ક્યાં કાંઈ કરી શકું છું એમ કરતા ભાવ ટળી જાય છે. ફેરફાર કરવાની બુદ્ધિ ચાલી જાય છે. બીજામાં બીજે ક્યાંય પણ બહારમાં ફેરફાર કરવાની બુદ્ધિ ચાલી જાય છે, એવી વૃત્તિ પછી રહેતી નથી. આ બહુ મોટો પુરુષાર્થ છે પ્રભુ, સમજવા જેવો પુરુષાર્થ છે. ક્રમબદ્ધમાં જ એ વિકલ્પ થયો, એ કાળે એ વિકલ્પ થવાનો હતો, અને એ જ વખતે પેલા પૂદગળ પરમાણુઓનું પરિણમન પણ એમ જ થવાનું હતું, અને એ પરિણમન એના કારણે થયું છે. એમાં મેં કાંઈ કર્યું નથી, હું કરી શકતો નથી, પરમાં મારું કાંઈ કર્તૃત્વ છે જ નહીં, પરના કાર્યો હું ક્યારેય કરી શકતો નથી. આ મને વિકલ્પ આવ્યો એ પણ ક્રમબદ્ધમાં જ વિકલ્પ આવ્યો છે. આવો નિર્ણય જેને થયો છે એને પછી કરતા ભાવ ટળી જાય છે, એને અકર્તા ભાવ આવે છે. અને એવો અકર્તા ભાવ આવતા એને બહારમાં ક્યાંય બીજે કાંઈ પણ કરવાનું રહેતું નથી, એટલે એ શાંત પડી જાય છે. આપણે અશાંત છીએ. આપણે શા માટે અશાંત છીએ? કે આપણે ક્યાંક કાંઈક કરવું છે. આપણે સવારે ઉઠીએ છીએ, ત્યાંથી રાત્રે સૂઈ જઈએ છીએ, ત્યાં સુધી હું કાંઈક કરું છું, કરી શકું છું, અને મારે કાંઈક કરવું છે. આ ત્રણ વાત સાથે જ આખો દિવસ પસાર કરીએ છીએ. ખરેખર કાંઈ કરતા નથી. જે થવાનું હોય છે તે થાય છે, તો એને માત્ર જાણવા દેખવાવાળા રહેવું જોઈએ. એના સ્થાને આપણે એને કરીએ છીએ એવા અભિમાનમાં દિવસ ગાળીએ છીએ. કર્તૃત્વ બુદ્ધિ અને ભોક્તૃત્વ બુદ્ધિ, હું કરું છું અને હું ભોગવું છું, એ બંને વાત મિથ્યા છે, બંને વાત ખોટી છે. ન તો હું કરું છું કે ન તો હું ભોગવું છું, પરના કાર્યો હું કરવાવાળો પણ નથી અને પરને હું ભોગવવાવાળો પણ નથી. આ વાતનો નિર્ણય થાય તો પછી બીજું કાંઈ કરવા પણ રહેતું નથી. હું કરું છું તો માત્ર મારા સ્વભાવ ભાવે રહું છું, એ જ એકમાત્ર કાર્ય છે, તે હું કરું છું. હું ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ છું, અનંત ગુણોનું એકરૂપ પરિણમન છે, એ પરિણમન એ મારું પરિણમન છે, અને એવા પરિણમન સિવાય હું બીજું કાંઈ કરી શકું એમ છું જ નહીં. મારો જ્ઞાન સ્વભાવ છે તો હું જ્ઞાન કરું છું, પણ હું બીજું કાંઈ કરી શકતો જ નથી. જેવા ગુણ છે એવું જ પરિણમન, એના સિવાય બીજું કાંઈ થતું નથી. છતાંય એને પરમાં કાંઈક કરવાનો જે ભાવ છે, એ કરતા ભાવ અથવા તો પરને ભોગવવાનો ભાવ છે, એવો ભોગકૃત્વ ભાવ, એ જ્યાં સુધી છે ત્યાં સુધી એની દ્રષ્ટિ પોતાના સ્વરૂપ તરફ જતી જ નથી. ત્યાં સુધી એને પોતાના પૂર્ણ સ્વરૂપની ખાતરી થતી નથી. ત્યાં સુધી પોતાના પૂર્ણ સ્વરૂપમાં એકાગ્રતા કરી, લીનતા કરી, અને એ આનંદને અનુભવતો જ નથી, એમ એ સુખી થતો જ નથી. એટલે અકર્તા ભાવ બહુ મહત્વનો છે. અને એવો અકર્તા ભાવ આવતા કે પરમાં હું કાંઈ કરી શકતો નથી, અને એવો અકર્તા ભાવ ક્રમબદ્ધનો નિર્ણય થતાં સહજ રીતે થાય છે, એટલે એવો અકર્તા ભાવ ક્રમબદ્ધનો નિર્ણય થયા પછી થતાં એ બધેથી પાછો ફરી અને સ્વરૂપ તરફ વળે છે. એનું લક્ષ નાયક ઉપર જાય છે અને એવા સ્વભાવનો આશ્રય લઈને એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. આખો માર્ગ પણ બતાવી દીધો. ગુરુદેવે બે વાત સિદ્ધાંત તરીકે કરી અને ઘણું સમજાવ્યું, ઘણો વિસ્તાર કરી અને સમજાવ્યું છે. એક એક શબ્દ ગુરુદેવે જે કહ્યા છે ને એને શાંત ચિત્તથી વિચારીએ, એના ઉપર મનન મંથન ચિંતન કરીએ તો પ્રભુ બધું સમજાય એવું છે અને સમ્યક દર્શન થાય એવું છે. ગુરુદેવ કહે છે કે ક્રમબદ્ધ જ એ સમયે એવો વિકલ્પ થયો, એ પણ ક્રમબદ્ધમાં જ થયો એમ નિર્ણય થતા પોતાની દ્રષ્ટિ ભગવાન નાયક ઉપર જાય છે અને સ્વભાવનો આશ્રય થઈને સમ્યક દર્શન થાય છે. સાથે રાગ પણ છે, પણ પોતાને રાગનું કરતા પણ ઉડી જાય છે અને પોતે માત્ર જ્ઞાતા દ્રષ્ટાપણે રહી જાય છે. આ પ્રમાણે બે સિદ્ધાંત નક્કી થયા. અહીંયા 76મા પાના ઉપર કહે છે કે આ પ્રમાણે બે સિદ્ધાંત નક્કી થયા. એક તો વસ્તુમાં પ્રત્યેક પરિણમન સ્વકાળે ક્રમબદ્ધ જ થાય છે. વસ્તુમાં જે જે પરિણમન થાય છે, જે જે પર્યાયો બદલાય છે, તે તેના સ્વકાળે ક્રમબદ્ધ જ થાય છે. વસ્તુ પરિણમનશીલ છે એટલે એમાં પરિણમન થાય છે અને એવું પરિણમન જે થાય છે અને જે પર્યાય થઈ તે કાળે થવાની હતી તે થઈ છે એટલે એનો સ્વકાળ છે. એના પછી જે પર્યાય થવાની છે તે કાળે થઈ છે એનો સ્વકાળ છે. અને એમ એક પછી એક ક્રમમાં એ પરિણમન થતા એક પછી એક પર્યાય થાય છે અને એ ક્રમ બદલાતો નથી. એટલે વસ્તુમાં પ્રત્યેક પરિણમન સ્વકાળે થાય છે અને ક્રમબદ્ધ જ થાય છે. બીજો સિદ્ધાંત કહ્યો છે અહીંયા કે સ્વના આશ્રય જ ધર્મ થાય છે. સ્વના આશ્રય જ ધર્મ થાય છે એટલે પરનું લક્ષ છૂટી જાય છે. પરમાં કરવાપણું કે ભોગવવાપણું છે જ નહીં. એમ જ્યારે વસ્તુનું સ્વરૂપ સમજાય છે એટલે પોતે સ્વ તરફ વળે છે અને એમ એ સ્વનો આશ્રય કરે છે ત્યારે એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય થાય છે. એટલે સ્વના આશ્રયે જ ધર્મ થાય છે. સ્વ તરફ વળવા માટે પર તરફથી સ્વ તરફ ખસે તો એવો પુરુષાર્થ શરૂ થાય. અને પર તરફથી સ્વ તરફ ખસવાનું કારણ એક જ છે કે પરમાં એ કાંઈ કરી શકતો નથી, પરને એ ભોગવી પણ શકતો નથી અને પરને એ કાંઈ ફેરફાર કરીને બદલી પણ શકતો નથી. આવો દ્રઢ નિર્ણય થાય એવો અકર્તા ભાવનો અભોક્તા ભાવનો નિર્ણય થાય એટલે પર તરફથી એ પાછો વળે છે અને સ્વ તરફ જાય છે અને સ્વનો આશ્રય કરતા એને ધર્મ થાય છે. ભાઈ, આ વસ્તુની સ્થિતિ છે. આમાં ન્યાય સમજાય છે? ગુરુદેવ પૂછે છે કે ભાઈ, તને આમાં ન્યાય સમજાયો? ન્યાય એટલે શું? ન્યાયનો અર્થ શબ્દની રીતે જોઈએ તો ન્યાયમાં ની નય ધાતુ છે. નય એટલે દોરી જવું. જેવી વસ્તુની સ્થિતિ છે તેના પ્રતિ જ્ઞાનને દોરી જવું એનું નામ ન્યાય છે. જેવી વસ્તુની સ્થિતિ છે તેના પ્રતિ જ્ઞાનને દોરી જવું એનું નામ ન્યાય છે. ન્યાયના શાસ્ત્રોનો અભ્યાસ કરવામાં આવે છે અને એવા ન્યાયના શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછીથી શાસ્ત્રની વાત બરાબર યથાર્થ સમજાય છે. આપણે જેટલો જરૂર હોય એટલો ન્યાયના શાસ્ત્રોનો, જો લૌકિક ન્યાયની વાત નથી અહીંયા, તો અહીંયા એવા લૌકિક ન્યાયની વાત નથી, અહીંયા તો આગમની વાત છે. આગમમાં જે ન્યાય કહેવામાં આવ્યો છે એવા ન્યાયની વાત છે. તો એ વસ્તુની સ્થિતિ જેમ છે એના પ્રત્યે જ્ઞાનને દોરી જવું એને ન્યાય કહેવાય. તો એવા ન્યાય આપણે સમજવા પડે અને એવા ન્યાય સમજીએ, અપેક્ષાથી કથનને સમજીએ, નયને સમજીએ, કઈ અપેક્ષાએ કઈ વાત કરવામાં આવી છે તો જ આપણને યથાર્થ સમજ આવે. અહીંયા કહે છે કે તમને આ ન્યાય સમજાય છે? ગુરુદેવ પૂછે છે કે આમાં તમને ન્યાય સમજાય છે, જે પહેલો સિદ્ધાંત અને બીજો સિદ્ધાંત કયો એ? એટલે આગળ ફરીથી સમજાવતા કહે છે કે જુઓ, પર જીવોને પ્રતિકૂળ સામગ્રી દઈને તેને દુઃખી કરું એવો અધ્યવસાય અજ્ઞાન છે, એ મિથ્યાત્વ છે. કેમ? કેમ કે પ્રતિકૂળ સામગ્રી તો એના અભ્યંતર પાપના ઉદયના કારણે આવે છે. પેલાને પાપનો ઉદય છે માટે એને પ્રતિકૂળ સામગ્રી મળે, પેલાને પુણ્યનો ઉદય છે તો એને એવી સામગ્રી મળે. પાપનો ઉદય હોય તો જેનાથી એવા દુઃખના સંયોગો સર્જાય એવી સામગ્રી મળે, અને પુણ્યનો ઉદય હોય તો એને સાતા વળે એવા સંયોગો સર્જાય એવી સામગ્રી પ્રાપ્ત થાય. પણ આ પણ નિમિત્તનું કથન છે. કેમ નિમિત્તનું કથન છે? કે પાપનો ઉદય છે એ ઉદય ભિન્ન ચીજ છે, અને પ્રતિકૂળ સામગ્રી પાપના ઉદયના નિમિત્તે પેલાને મળે એ સામગ્રી પણ જુદી વસ્તુ છે. એટલે બે જુદી જુદી વસ્તુ છે, બેના દરજ્જા ભિન્ન છે, બંને ભિન્ન ભિન્ન છે. અહીં એને પાપનો ઉદય છે અને તે જ કાળે એને પ્રતિકૂળ સામગ્રીનું તેના પોતાના કારણે આવવું છે. પાપનો ઉદય કોને છે? પેલા જીવને પાપનો ઉદય છે, પાપ કર્મ છે એનો ઉદય છે. એક તો એ જીવ જુદો અને એ પેલું કર્મ છે એ પણ જુદું, અને એવા કર્મનો ઉદય છે, અને એ વખતે એ પ્રતિકૂળ સામગ્રીનું એ વખતે આવવું, પ્રતિકૂળ સામગ્રી પોતાના કારણે આવે, એ તો જડ છે. તો એવી પ્રતિકૂળ સામગ્રીનું પોતાના કારણે આવવું થાય છે, એટલે એ પાપના ઉદયને કારણે પ્રતિકૂળ સામગ્રીનું આવવું થયું એમ કહેવું, એ તો વ્યવહારથી કહેવામાં આવ્યું છે, ઉપચારથી કહેવામાં આવ્યું છે, વ્યવહાર નહીંનું કથન છે. સામગ્રી તો પોતે પોતાના કારણે આવે છે, સામગ્રીનું આવવું એ તો એના પોતાના કારણે છે. પણ એવો પરસ્પર નિમિત્ત નૈમિતિક ભાવ છે કે જ્યારે પેલાને પાપનો ઉદય હોય એ વખતે પેલી પ્રતિકૂળ સામગ્રી છે એ સ્વયં પોતાથી ત્યાં પેલાના સંયોગમાં આવે, એની સમીપમાં આવે. એટલે એમ કહેવાય કે પાપના ઉદયને કારણે પેલા જીવને પ્રતિકૂળ સામગ્રી પ્રાપ્ત થઈ મળી, એવું વ્યવહારથી કહેવામાં આવે છે. આગળ ગુરુદેવ સમજાવે છે કે તેવી જ રીતે હું બીજાને સુખી કરું એમ જ્યારે કહીએ ને, તો સુખી કરવામાં એવી સામગ્રી હું બીજાને આપું છું એનો જો વિચાર કરીએ, તો પછી હું બીજાને આહાર આપું, પાણી આપું, ઔષધ આપું, કોમ્પ્યુટર આપું, કાર આપું, પુસ્તક આપું, બધું આપું, એવું અંતરમાં જે ભાવ પડ્યો છે એવો વિકલ્પ પણ આવે છે, અને એ દ્વારા હું બીજાને સુખી કરું એવી જે ઊંધી માન્યતા પડી છે, એ માન્યતા, એ અધ્યવસાય, એ અજ્ઞાન છે, એ મિથ્યા દર્શન છે, એ મિથ્યા માન્યતા છે, ખોટી શ્રદ્ધા છે. કેમ કે અનુકૂળ સામગ્રી તો એના પુણ્યના ઉદયના કારણે આવે છે. જો અહીંયા પણ નિમિત્તનું કથન છે, કેમ કે પુણ્યનો ઉદય અને અનુકૂળ સામગ્રી એ બંને ચીજ જુદી જુદી છે. પુણ્યનો ઉદય પુણ્યના ઉદયમાં રહ્યો, અનુકૂળ સામગ્રી અનુકૂળ સામગ્રી સામગ્રીમાં રહી, સામગ્રી સામગ્રીમાં છે, પુણ્યનો ઉદય પુણ્યનો ઉદયમાં છે. એટલે ઉદય છે એ જુદી વસ્તુ છે અને સામગ્રી છે તે જુદી વસ્તુ છે. પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જેથી એ સામગ્રી એવી સામગ્રી એ વખતે પેલાનો પુણ્યનો ઉદય છે ત્યારે ત્યાં આવે. અને ફરી પાછી એક વાત કે એ સામગ્રી ખરેખર એને સુખી કરે છે એમ પણ નથી. સામગ્રી પ્રાપ્ત થઈ એટલે સુખ થયું, અનુકૂળ સામગ્રી હતી એ પ્રાપ્ત થઈ એટલે સુખ થયું, અને પ્રતિકૂળ સામગ્રીથી દુઃખ થયું એમ જે કહેવામાં આવે છે એ પણ વ્યવહારથી કહેવામાં આવે છે. કેમ કે સામગ્રી ખરેખર સુખ કે દુઃખ આપતી નથી. જેટલો રાગ છે એટલા પ્રમાણમાં એ સુખ કે દુઃખ આપે. શરીર પ્રત્યે જેટલો રાગ છે એટલા પ્રમાણમાં શરીર દ્વારા સુખ કે દુઃખનો અનુભવ થાય. એટલે સામગ્રીમાં જેટલો રાગ છે એટલા પ્રમાણમાં એમાંથી સુખ કે દુઃખની પ્રાપ્તિ થાય. પણ જો રાગ નથી, એ સામગ્રી તરફ મમત્વ નથી, એકત્વ નથી, એના તરફ કોઈ પણ પ્રકારે રાગ નથી, તો એ સામગ્રી ખરેખર કોઈ જીવને સુખી કે દુઃખી કરતી જ નથી. એ પણ જ્ઞેય છે. વિતરાગનું નિરાલંબી તત્વ એકલા ન્યાયથી ભરેલું છે, પણ તે અંતરના પુરુષાર્થ વડે જ પામી શકાય છે. જેને એવો અધ્યવસાય છે કે હું બીજાને સુખી કરી દઉં, તેને અધ્યવસાય બંધનું કારણ છે, શુભ પુણ્યબંધનું કારણ છે, તો પણ તે બંધનું જ કારણ છે, જરાય નિદ્રાનું કારણ નથી. હું બીજાને સુખી કરી દઉં એમ કરી અને એ દાન આપે, સામગ્રી આપે, તો એથી એનો એવો વિકલ્પ છે, શુભભાવ છે, એટલે એને પુણ્યનો બંધ પડશે અને એ સામગ્રી મળતા પેલો સુખી થશે કે નહીં થાય એ વાત જુદી છે. એ પેલાને જેટલો રાગ છે, એ વસ્તુ પ્રત્યે રાગ છે, એટલો એ સુખી થશે અને એ પણ આભાસી સુખ છે. જો એને તમે આપેલી સામગ્રી પ્રત્યે રાગ નથી તો એ સુખી પણ નહીં થાય. પણ તમને એવો ભાવ હતો કે આ સામગ્રી દ્વારા એને અનુકૂળતાઓ મળશે એટલે સુખી થશે, એટલે તમને એવો શુભભાવ થયો, માટે તમને પુણ્યનો બંધ જરૂરથી પડશે. પુણ્યનો બંધ પડશે પણ નિજરા નહીં થાય. જરાય નિજરાનું કારણ એ બનતું નથી. બીજાને હું સુખી કરું, સુખી કરવાનો ભાવ આવે અને સામગ્રી પણ એવી એને આપવાનું થાય અને પેલાને એવી સામગ્રી તમારા નિમિત્તે પ્રાપ્ત પણ થાય, તે છતાં પણ પેલો સુખી થવો હોય તો થાય, ન થવો હોય તો ન થાય, તમને પુણ્યનો બંધ થાય પણ જરાય નિજરા ન થાય. આપણે કહીએ છીએ ને કે દાન આપીએ એટલે નિજરા થાય, દાન આપવાથી નિજરા નથી થતી. ખરેખર તો આત્મા દાન આપી શકતો નથી કે કાંઈ ગ્રહણ કરી શકતો નથી, તો પછી દાન ક્યાંથી આપી શકે? પર પદાર્થને જીવ ગ્રહણ જ નથી કરતો તો પછી આપે કેવી રીતે? એટલે એ ન તો ગ્રહણ કરે છે ને ન તો આપે છે, એટલે એમાં જરાય નિજરાનું કારણ નથી. બીજાને હું સુખી કરું એવો ભાવ એ પુણ્યબંધનું કારણ છે. હવે બીજી વાત કરે છે કે તથા બીજાને હું દુઃખી કરી દઉં એવો જે અધ્યવસાય છે તે પાપબંધનું કારણ છે. એ અશુભ ભાવ એ પાપબંધનું કારણ છે. ત્યાં પેલા બીજાને દુઃખ થાય કે ન થાય, તમે જેમ ધારો છો, ઈચ્છો છો એ પ્રમાણે પેલાને દુઃખ થાય અથવા ન પણ થાય, છતાં તમને તો પાપનો બંધ પડી જ જશે. એટલે આ રીતે બીજાને જે સુખ દુઃખ થાય તે તો તેના અંતરંગ પુણ્ય પાપના ઉદયના કારણે થાય છે અને એની દશા પ્રમાણે થાય છે. સામે સમ્યક દ્રષ્ટિ હોય, એને તમે કંઈક સામગ્રી આપો તો એ કાંઈ એવો સુખી થઈ જાય એમ બનતું નથી, કેમ કે એને સામગ્રીમાં સુખ દેખાતું જ નથી. એ તો પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદના અનુભવ દ્વારા સુખી જ છે. તમારી આપેલી સામગ્રી દ્વારા એ સુખી નથી. તમને એમ છે કે હું એક સરસ મજાનું કોમ્પ્યુટર આ જ્ઞાની પુરુષને આપી દઉં એટલે એમને બહુ ઉપયોગી થશે, પણ પ્રભુ એમને તો એના તરફ દ્રષ્ટિ પણ નથી. એને એ પૂતગળ જાણે છે અને એને પરિગ્રહ જાણે છે, એમને એના દ્વારા કાંઈ આનંદ આવતો નથી. એ તો પોતાના સ્વરૂપમાંથી આનંદની પ્રાપ્તિ કરે છે. એટલે એ વખતે એમનું એવું પુણ્ય હતું એટલે એમને આ સામગ્રી, કોમ્પ્યુટર રૂપ સામગ્રી પ્રાપ્ત થઈ અને એમાં તમે નિમિત્ત થયા અને તમારો શુભભાવ એટલે તમને પુણ્યનો બંધ પડ્યો. બાકી પેલાને તો એના પુણ્યના કારણે એ સામગ્રી પ્રાપ્ત થાય છે, કાંઈ તમારા આપવાથી એ સામગ્રી પ્રાપ્ત થાય છે એમ બિલકુલ નથી. તમને ભાવ સારો થયો તો તમને પુણ્યનો બંધ પડ્યો, પણ તમને એ ભાવ ના આવ્યો તો પણ એને એના પુણ્યને કારણે એ સામગ્રી મળવાની હતી તો મળીને જ રહેત. તમે ના આપત તો બીજા કોઈ આપત, કોઈ પણ રીતે એ મળવાની હતી તો મળત, અને એમાંથી એને કેટલું સુખ મળવું અથવા તો એ દ્વારા એને કેટલો આનંદ મળવો એ પાછી જુદી વાત છે. એટલે બધી વસ્તુને બરાબર એક સાથે વિચારીને સમજીએ તો આપણને ધર્મ સમજાય છે કે કેવી રીતે ધર્મનું સ્વરૂપ છે. અહીંયા કહે છે કે આવા અધ્યવસાય, હું બીજાને સુખી કરું, દુઃખી કરું અને એ પ્રમાણે પ્રવર્તું એવી ક્રિયા થવી આ બધું જે છે એ ખરેખર જીવ કરી શકતો નથી. અને જો એ માને કે એવા કાર્યો એ કરી શકે છે તો એ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. અને પેલાને જે પ્રાપ્ત થાય છે એ કંઈ આના અધ્યવસાયના કારણે, આના વિકલ્પના કારણે પ્રાપ્ત થાય છે એમ નથી. કોઈ બીજો બીજાને સુખી દુઃખી કરી શકે છે એમ છે જ નહીં. આ મોટો સિદ્ધાંત છે. ખૂબ શાંતિથી વિચારવા જેવું છે. આ ગાથામાંથી શાંત ચિત્તે વિચારવા જેવું ઘણું છે. આગળ પાના નંબર 77 ઉપર કહે છે કે જ્ઞાનીને દ્રવ્ય દ્રષ્ટિ છે. દ્રવ્ય દ્રષ્ટિ છે એટલે શું? એટલે કે પોતે શુદ્ધ જ્ઞાન આનંદ સ્વભાવી સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન છે. નાયક નાયક નાયક. અને તેનો તેને આશ્રય વર્તે છે. ત્યાં જ્યારે તે ધ્યાન દશામાં હોય છે ત્યારે તો કોઈ વિકલ્પ હોતો નથી, પરંતુ અંદર ધ્યાનમાં ન હોય ત્યારે તેને પ્રમાદવશ અસ્થિરતાનો વિકલ્પ આવે છે. અને એવા વિકલ્પમાં એને આને હું સુખી કરું કે દુઃખી કરું, નાની છે તો એને દુઃખી કરવાનો તો વિકલ્પ ના આવે, પણ બીજાને સુખી કરવાનો વિકલ્પ આવે, બીજાને સુખી કરું એવો વિકલ્પ આવે. એટલે બીજાને સુખી દુઃખી કરી શકું છું એવો અધ્યવસાય નથી. હું સુખી કરું એવો વિકલ્પ આવે, પણ ખરેખર જોઈએ તો જ્ઞાનીને એવો અધ્યવસાય નથી. એ જાણે છે કે આ વિકલ્પ છે, એના તો એ જ્ઞાતા દ્રષ્ટા રહે છે. બીજાને સુખી દુઃખી કરું એમ વિકલ્પ આવે, પણ તેમ કરી શકું છું એમ તે માનતા નથી. આવા જ્ઞાની છે. અને અજ્ઞાની, અજ્ઞાનીની માન્યતામાં તો એમ છે કે હું બીજાને સુખી દુઃખી કરી શકું છું. જે પુણ્ય પાપના પરિણામ જ્ઞાનીને આવે તેના નિમિત્તે કિંચિત ક્યારેક પુણ્ય પાપ બંધાય, પણ ખરેખર તો એ જે વિકલ્પ આવ્યો છે તે વિકલ્પના પણ એ તો માત્ર જ્ઞાતા દ્રષ્ટા જ છે. અને એનાથી જે પુણ્ય પાપ બંધાયું તેના એ જ્ઞાની સ્વામી થતા નથી. એ તો બંનેના જ્ઞાતા જ રહે છે. બંનેને પર જ્ઞેય તરીકે જાણે છે. બંને એટલે પેલો વિકલ્પ આવ્યો એ, શુભભાવ આવ્યો એ, અને એના નિમિત્તે જે પુણ્યનો બંધ પડ્યો એ, બંનેને એ જ્ઞેય તરીકે, પર જ્ઞેય તરીકે જાણે છે. એમાં પોતાનું કાંઈ નથી. પોતે એનાથી ભિન્ન, તદ્દન જુદા ભગવાન આત્મા, વિકાળ નાયક, સચ્ચિદાનંદ સ્વરૂપ, સુખનો સાગર છે. જ્યારે અજ્ઞાનીને આત્મદ્રષ્ટિ નથી એટલે એ તો હું બીજાને સુખી દુઃખી કરી શકું છું એમ માને છે, અને તેથી તેનો તે અધ્યવસાય બંધનું, દીર્ઘ સંસારનું કારણ બને છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ, બીજાને આહાર પાણી દઈ શકું, ઔષધિ આદિ દઈ શકું, એવી જો તારી માન્યતા છે તો પૂછીએ છીએ કે શું એ આહાર ઔષધ આદિ પદાર્થો તારા ચૈતન્ય સ્વરૂપમાં છે? શું તું એ જળ પદાર્થોનો સ્વામી છે કે તું એ બીજાને આપી શકે? ભાઈ, તું જુદો અને એ પદાર્થો, આહાર આદિ પદાર્થો જુદા, અને એનો લેનાર જીવ જુદો, એ બધું જુદું જુદું છે. ત્યાં કોણ કોને આપે અને કોણ લે? તારી માન્યતા અજ્ઞાન છે. કોઈએ પ્રશ્ન કર્યો, પણ ગરીબના આંસુ તો લૂછવા ને? એટલે કે ગરીબને આપણે આ બધું આપીએ, ઔષધ આદિ કપડાં બધું આપીએ, એનું દારિદ્ર્ય દૂર થાય, અથવા તો એને અસાતા ઓછી થાય, કે એમ એના આંસુ રૂછીએ, કે દુઃખી છે એટલે એના આંસુ રૂછીએ ને? ગુરુદેવ કહે છે કે ભાઈ, એ કોણ લૂછે? એ પરદ્રવ્યને કોણ કરે? બાપા, બહુ ઝીણી વાત ભાઈ. જ્યાં પરમાણુ પરમાણુ પોતાના કાળે પલટીને પોતાની નિયત પર્યાય રૂપે સ્વયં પરિણમે, ત્યાં બીજો શું કરે? બીજો એને કેમ પરિણમાવે? બીજો બીજાને પરિણમાવે એ સિદ્ધાંત જ નથી ભાઈ. આ શરીર છે ને, આ માથમાં રોટલો લીધો હોય ત્યાં શરીરની જે પર્યાય થાય તે એના પરમાણુના કારણે થાય છે, એને આત્મા કરી શકે છે એમ નથી. આ રોટલો આ માથમાં રહે છે તે એની એટલે રોટલાની પર્યાય છે. રોટલો આમ રહ્યો છે એમાં કઈ હાથની પર્યાયને કારણે રોટલો આમ રહ્યો છે એમ નથી, તે આંગળીથી એમ રહે છે એમ નથી. રોટલાની એવી અવસ્થામાં રહેવું એ રોટલાની અવસ્થાનું કરતા પણ રોટલામાં છે. આંગળી કરતા થઈને એને પકડી રાખે છે કે ફેરવે છે એવું કર્મ કરે છે એમ નથી. આંગળી હાથ પેલા રોટલાને આમ પકડી રાખે છે માટે એ રોટલો એમ રહ્યો છે એમ નથી, કે આંગળી હાથની આંગળી એ રોટલાને આમ ફેરવે છે માટે રોટલો ઉલટો ફરે છે એમ નથી. રોટલાની એવી અવસ્થા થવી એ એનું પોતાનું કર્મ છે, અને આંગળીની એવી અવસ્થા થવી એ આંગળીનું કર્મ છે. બંને કાર્યો જુદા જુદા છે, એક સમયે થતા દેખાય છે, એટલે એમ લાગે છે કે આંગળી દ્વારા રોટલાને ફેરવ્યો. પૂછે છે કે પણ દેખાય છે ને આંગળી રોટલાને પકડે છે કે આંગળી રોટલાને ફેરવે છે, કે આ બધું દેખાય તો છે, ચોખ્ખું આંખ દ્વારા જોઈએ છીએ ને અમે તો. ગુરુદેવ કહે છે કે ભાઈ એ તો સંયોગ દ્રષ્ટિથી જોનારને એમ દેખાય છે. જો અહીંયા સમજવાનું છે, સંયોગ દ્રષ્ટિથી જોનારને એમ દેખાય છે. શું સંયોગ છે? આંગળી અને રોટલાનો સંયોગ. બંને સાથે એક ક્ષેત્રને વિશે એ ત્યાં રહ્યા છે. આંગળીની ક્રિયા જે રીતે થવી જોઈએ તે રીતે તે વખતે થાય છે, એ જ વખતે રોટલાની જેમ ફરવું જોઈએ કે જેમ પકડાવવું જોઈએ એ રીતે થાય છે. બંનેની ક્રિયા જુદી જુદી થાય છે પણ બંને સાથે રહ્યા છે એવો સંયોગ છે. હવે આવા સંયોગને સંયોગ દ્રષ્ટિથી જોનારને એમ લાગે છે કે આંગળી રોટલાને પકડે છે અથવા આંગળી રોટલાને ફેરવે છે, પણ એમ એ માનવું એ અજ્ઞાન છે. કેમ કે રોટલો આંગળીને અડ્યો જ નથી. રોટલો રોટલામાં છે અને આંગળી આંગળીમાં છે, બંને ભિન્ન ભિન્ન પોતપોતાનામાં રહ્યા છે. રોટલો આંગળીમાં વ્યાપતો નથી, આંગળી રોટલામાં વ્યાપતી નથી, બંને પદાર્થો ભિન્ન છે અને ભિન્ન પરિણમન એમનું એમના પોતાના કારણે થાય છે, પણ સંયોગ એવો છે કે બંને સાથે એ જ વખતે એવું કાર્ય થાય છે, સમય એ છે, એટલે એમ લાગે છે. એટલે સંયોગ દ્રષ્ટિથી જોનારને એમ લાગે છે કે આંગળીથી રોટલાને પકડ્યો છે અથવા આંગળીથી રોટલાને ફેરવીએ છીએ, પણ દ્રવ્ય દ્રષ્ટિથી જોનારને એમ લાગે છે કે આ એક દ્રવ્ય છે, એના ઉદગળ પરમાણુઓ સ્કંદ રૂપે જે રહ્યા છે એવો આ રોટલો છે, એનું કાર્ય એના કારણે થઈ રહ્યું છે. જ્યારે આ બીજું દ્રવ્ય છે શરીરની આંગળીઓ, એ બીજું દ્રવ્ય છે, એ પણ પૂતગળ છે અને એનું પરિણમન એના કારણે થઈ રહ્યું છે. બંનેના પરિણમનો ભિન્ન ભિન્ન થઈ રહ્યા છે. એમ દ્રવ્ય દ્રષ્ટિ જેને થઈ છે એને આમાં કાંઈ નવીન લાગતું નથી. આમાં એને એમ કાંઈ લાગતું નથી કે કાંઈક પોતે કરી રહ્યો છે, મારો હાથ છે, મારી આંગળી છે એટલે હું રોટલાને પકડું છું, એવું એને કાંઈ લાગતું નથી. પોતે ત્રિકાળક નાયક 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 ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ પોતાના સ્વરૂપને અનુભવ સહિત જાણે છે એટલે એનાથી જુદો જ રહે છે. એ શરીર સાથે રહ્યો છે છતાં એ શરીરની ક્રિયાઓનો સ્વામી થતો નથી. શરીર દ્વારા એ રોટલાને ફેરવતો નથી, રોટલાને પકડતો નથી. એને તો બધું સ્પષ્ટ છે, રોટલો જુદો છે, આંગળી જુદી છે, હાથ જુદો છે, પોતે જુદો છે. આવી વાત છે. તત્વનો વિષય સૂક્ષ્મ છે પ્રભુ, પણ શાંત ચિત્તે વિચાર કરતા બધું સમજાય એવું છે. નિમિત્ત નૈમિતિક સંબંધને સમજીએ તો કાંઈ અઘરું નથી. પણ કહે છે કે જગતમાં બહારથી બીજાને સુખી કરીએ દુઃખી કરીએ એમ નિમિત્ત નૈમિતિક સંબંધથી બોલાય ભલે, પણ એમ થઈ શકતું નથી. કોઈ કોઈને સુખી દુઃખી કરી શકતું નથી. તેથી જ્ઞાનીને હું પરને સુખી દુઃખી કરું એવો અધ્યવસાય હોતો નથી, પરંતુ અજ્ઞાનીને એવો અધ્યવસાય હોય છે. આ રીતે અહીંયા સરવાળો કર્યો અને એક સિદ્ધાંતની વાત 79માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે પરમાણુમાં પણ પ્રત્યેક સમયે જે પર્યાય થાય છે તે તેની જન્મક્ષણ છે. પરમાણુઓમાં પણ પ્રત્યેક સમયે જે પર્યાય થાય છે, જે પરિણામ થાય છે તે તેની જન્મક્ષણ છે. પ્રવચન સાર જ્ઞેય અધિકારમાં ગાથા 102માં આ વાત આવે છે. ત્યાં એમ લીધું છે કે જગતમાં જીવ હજી જેટલા જ્ઞેય દ્રવ્યો છે તેની જે તે સમયે જે પર્યાય ઉત્પન્ન થાય છે તે તેની જન્મક્ષણ છે, તેની ઉત્પત્તિનો કાળ છે. અને એ થાય છે તો કંઈ પરને લઈને થાય છે એમ નથી. અરે પૂર્વની પર્યાયને લઈને તો નહીં, પણ એના દ્રવ્ય ગુણને લઈને પણ નહીં, તો પછી પરને લઈને થાય છે એ તો વાત જ ક્યાં રહી. એ સ્વતંત્રપણે એ પર્યાય થાય છે, પર્યાયના સટકારકો એના પોતાના. પ્રવચન સારમાં આ વાત લેવામાં આવી છે. તો આ રીતે આપણે આ ગાથા પૂરી કરીએ છીએ. ભાવાર્થ બધાને વાંચી જવા વિનંતી છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
સુખ અનંત સુસંત ચરી દિન રા